ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે એમ કહીએ તો આપની રોજિંદી વિચાર પ્રક્રિયાના મૂળમાં છે, છતાં આપણે એના પર ભાગ્યે જ ધ્યાન આપીએ છીએ. હા, વિષય છે વિભાવનાત્મક ચિંતન, એટલે કે કોન્સેપ્ટ દ્વારા વિચારવું. આપણી સામે સ્ત્રોત છે રસિક શાહના લેખ વિભાવનાવાદનો એક મહત્વનો અંશ. રસિક શાહ, જેમનું નામ આપણે સૌ જાણીએ જ છીએ, જાણીતા ચિંતક હતા.
બરાબર. 28 ફેબ્રુઆરી 1922 થી 5 ઓક્ટોબર 2016 તેમનું કાર્ય ખૂબ જ મહત્વનું રહ્યું છે.
અને આ અંશમાં તેઓ વિભાવનાત્મક ચિંતનની જે તાર્કિક તપાસ છે એના સ્વરૂપ અને એના વ્યાપ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આજની આપણી આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે આપણે વિભાવના એટલે કે કોન્સેપ્ટની વાત કરીએ છીએ ત્યારે ખરેખર એનો અર્થ શું છે, તેનો આપણી જીવંત અનુભૂતિ કે સંવેદના સાથે શો સંબંધ છે, અને સૌથી રસપ્રદ વાત, આ બધી ફિલોસોફિકલ લાગતી વાતો યુનો સાહિત્ય કળા કે આપણી રોજબરોજની સમજ માટે ખરેખર કેટલી પ્રસ્તુત છે?
બરાબર, આ પ્રશ્ન મહત્વનો છે.
ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ નહીં કે અનુભવ જ સર્વસ્વ છે અને તર્ક કે વિભાવનાઓ તો સુખી નિર્જીવ બાબતો છે, પણ શું ખરેખર એવું છે?
આ એક સામાન્ય ધારણા છે.
રસિક શાહ આપણને આ મુદ્દા પર નવેસરથી વિચારવા પ્રેરે છે. ચાલો એમની દલીલોને નજીકથી તપાસીએ અને જોઈએ કે તે આપણી સમજને કઈ રીતે યુનો વિસ્તારી શકે છે. શરૂઆત જ એક પાયાના મુદ્દાથી થાય છે. લેખક નોંધે છે કે ઘણીવાર વિભાવનાને અનુભૂતિના વિરોધમાં મૂકી દેવામાં આવે છે, જાણે બંને વચ્ચે કોઈ દુશ્મની હોય.
હા, આ એક સામાન્ય વલણ જોવા મળે છે.
અનુભૂતિને ઊંચો દરજ્જો આપવા માટે વિભાવનાને ઉતરતી ગણવામાં આવે છે. આ વલણ પાછળનું કારણ શું હોઈ શકે? શા માટે આપણે અનુભવને આટલું મહત્વ આપીએ છીએ, ક્યારેક તર્કના ભોગે પણ?
આ એક ખૂબ જ રસપ્રદ નિરીક્ષણ છે અને લેખક આના પર સ્પષ્ટપણે કહે છે. એમના મતે અનુભૂતિનો ગૌરવ કરવા માટે વિભાવનાનો તિરસ્કાર કરવો એ બિનજરૂરી છે.
અચ્છા.
એમના મતે આ બંને વચ્ચે કોઈ મૂળભૂત વિરોધ છે જ નહીં. વાસ્તવમાં જુઓ, આપણી રોજિંદી ભાષામાં જે અનુભવજન્ય વિભાવનાઓ છે, જેમ કે ખુરશી, મિત્રતા, ગુસ્સો,
હા,
તેમાં એક પ્રકારની અસ્પષ્ટતા કે ધૂંધળાપણું હોય છે, અને આ અસ્પષ્ટતા જ સૂચવે છે કે વિભાવના અને અનુભૂતિ એકબીજા સાથે જોડાયેલા છે, વિરોધી નથી.
એટલે અસ્પષ્ટતા જોડાણ બતાવે છે.
હા, એમ કહી શકાય. જો વિભાવનાઓ સંપૂર્ણપણે અનુભવથી જુદી હોત તો કદાચ તે વધુ પડતી એટલે ચોક્કસ અને કડક હોત.
બરાબર.
જોકે આ સિક્કાની બીજી બાજુ પણ છે. ગણિત, તર્કશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ત્યાં તો અત્યંત સ્પષ્ટ અને ચોક્કસ વિભાવનાઓ અનિવાર્ય છે. ત્યાં લગભગ કે થોડું ઘણું ન ચાલે.
ખરું.
હવે જો સાહિત્યિક વિવેચનની વાત કરીએ તો તે પણ આખરે તો એક પ્રકારનું ચિંતન જ છે. ભલે તે કળા અને અનુભૂતિ સાથે જોડાયેલું હોય, પણ તે પોતાનામાં એક વૈચારિક પ્રક્રિયા છે. હા, તેને પણ વિભાવનાઓ સાથે સંબંધ છે જ. એટલે જ તેનું તાર્કિક વિશ્લેષણ કે અભ્યાસ શક્ય બને છે. કવિતાના અર્થઘટનમાં પણ આપણે ચોક્કસ વિભાવનાઓનો ઉપયોગ કરીએ જ છીએ, ભલે સભાનપણે નહીં.
એ વાત રસપ્રદ છે કે રોજબરોજની ભાષાની અસ્પષ્ટતા જ બંને વચ્ચેના સંબંધનું સૂચક છે. તો પછી આ વિભાવનાત્મક ચિંતન જેને લેખક તપાસવા માંગે છે એનું સ્વરૂપ કેવું છે?
હા,
લેખક કેટલાક ઉદાહરણો આપે છે. ગણિતની સાબિતી સમજવી, વસ્તુઓનું વર્ગીકરણ કરવું, જેમ કે ફળો અને શાકભાજી જુદા પાડવા.
બરાબર.
ન્યાયાધીશ દ્વારા કેસના તથ્યોને કાયદાની કલમ સાથે જોડવી, કે પછી નાનું બાળક પણ જ્યારે કોઈ રંગનું નામ સાચું બોલે લાલને લાલ કહે. શું આ બધામાં એક સમાન તાર્કિક પ્રક્રિયા ચાલી રહી છે જેને આપણે વિભાવનાત્મક ચિંતન કહી શકીએ?
હા, લેખક આ બધાને વિભાવનાત્મક ચિંતનના એમ કહીએ તો કેન્દ્રવર્તી અથવા મુખ્ય ઉદાહરણો તરીકે જુએ છે. આ બધામાં અમુક નિયમોનું પાલન છે, વર્ગીકરણ છે અને અમૂર્ત વિચારોનો ઉપયોગ સામેલ છે. પરંતુ તેઓ ફિલસૂફ સ્ટીફન કોર્નરનો ઉલ્લેખ કરીને એક મહત્વનું મુદ્દો ઉમેરે છે.
શું?
કે અભિભાવનાત્મક ચિંતનની શક્યતાને પણ નકારી શકાય નહીં.
અચ્છા, એટલે વિભાવના વગરનું ચિંતન.
હા, જેમ કે કોઈ કવિતા વાંચીને કે કોઈ કલાકૃતિ જોઈને આપણને જે ઊંડી સમજ મળે છે, માનવીય વાસ્તવિકતાનું જે જ્ઞાન મળે છે, તેને કદાચ સંપૂર્ણપણે તાર્કિક વિભાવનાઓમાં બાંધી ન શકાય.
ખરું, કળાનો અનુભવ અલગ હોય છે.
બરાબર, કળા અનુભવનું રૂપાંતરણ કરે છે અને એ રૂપાંતરિત સ્વરૂપને સમજવા માટે માત્ર વિભાવનાઓ કદાચ પૂરતી નથી. પણ અહીં સાવચેતી રાખવી જરૂરી છે. લેખક ચેતવે છે કે અવિભાવનાત્મક ચિંતન શક્ય છે એનો અર્થ એ નથી કે તે આપોઆપ શ્રેષ્ઠ કે વધુ મહત્વનું બની જાય છે.
ઓકે,
બંનેની પોતપોતાની જગ્યા અને કાર્ય છે. ક્યારેક અનુભૂતિની વાતો કરનારાઓ વિભાવનાની ઉપેક્ષા કરે છે, પણ લેખક એ સંતુલન જાળવવા માંગે છે.
લેખમાં એક ક્ષણ માટે સિનોપ્ટિક ફિલોસોફીનો ઉલ્લેખ આવે છે, જે કવિતા જેવી લાગતી હોવાનું કહેવાય છે. આનો ચોક્કસ સંદર્ભ શું છે અને લેખક તેને શા માટે બાજુ પર મૂકે છે?
હા, સિનોપ્ટિક ફિલોસોફી એ ફિલોસોફીનો એક એવો અભિગમ છે જે વિશ્લેષણ કર્યા વિના સમગ્ર વિશ્વનું એક વ્યાપક ચિત્ર, એક સિનોપ્સિસ આપવાનો દાવો કરે છે. આ દૃષ્ટિએ તેની પદ્ધતિ કવિતા જેવી લાગે છે, જે સીધી અંતરદૃષ્ટિ પર ભાર મૂકે છે. પરંતુ લેખક અહીં એક બહુ મહત્વનો ભેદ પાડે છે.
કયો ભેદ?
કવિતા પોતે કોઈ જ્ઞાનની શાખા નથી કે તેને કશું સાબિત કરવાનું નથી. તે સ્વયં પર્યાપ્ત છે. જ્યારે સિનોપ્ટિક ફિલોસોફી, ભલે તે અવિભાવનાત્મક લાગતી હોય, તે પણ આખરે તો એક દાવો કરે છે વિશ્વને સમજાવવાનો.
અચ્છા.
અને અહીં રસપ્રદ મુદ્દો એ છે કે લેખકના મતે આ પ્રકારની ફિલોસોફીની પણ એક છૂપી પૂર્વધારણા હોય છે કે આવી કવિતા જેવી અંતરદૃષ્ટિ સુધી પહોંચવા માટે પણ ક્યાંક ને ક્યાંક વિભાવનાત્મક ચિંતનનો આધાર લેવો જ પડે છે.
એટલે વિચાર્યા વગરની અંતરદૃષ્ટિ શક્ય નથી એમ?
હા, કદાચ એવું જ. જો કે લેખક માને છે કે સિનોપ્ટિક ફિલોસોફીના દાવાઓ અને તેના સ્વરૂપની ઊંડી ચર્ચા તેમના પુસ્તકના મુખ્ય વિષય વિભાવનાત્મક ચિંતનની તાર્કિક તપાસથી બહાર જાય છે, એટલે તેઓ તેને વધુ લંબાવતા નથી.
સમજી શકાય એવું છે. તો હવે મુખ્ય મુદ્દા પર પાછા ફરીએ. વિભાવનાત્મક ચિંતનની તાર્કિક તપાસ. લેખક કહે છે કે આ પુસ્તક ખાસ કરીને નિર્દેશાત્મક વિભાવનાઓ, અસ્ટેન્સિવ કોન્સેપ્ટ્સ વચ્ચેના તાર્કિક સંબંધો તપાસે છે.
હા,
આ નિર્દેશાત્મક વિભાવના શું છે અને તેના તાર્કિક સંબંધો તપાસવાનો અર્થ શું? મને લાગે છે આ ખ્યાલ થોડો સ્પષ્ટ કરવાની જરૂર છે.
ચોક્કસ. નિર્દેશાત્મક વિભાવના એટલે એવી વિભાવના કે જેને આપણે ઉદાહરણો આપીને, નિર્દેશ કરીને, એટલે કે ઇશારો કરીને સમજાવી શકીએ.
જેમ કે?
સૌથી સરળ ઉદાહરણ છે રંગો. લીલો રંગ શું છે તે સમજાવવા માટે આપણે લીલું ઘાસ, લીલા પાંદડા, લીલો ઝભ્ભો એ બધું બતાવી શકીએ. આપણે બતાવી શકીએ કે આ લીલું છે. આ ઓસ્ટેન્સિવ એટલે કે બતાવી શકાય તેવું છે.
ઓકે.
અને આનાથી વિપરીત?
હા, એનાથી વિપરીત ન્યાય કે સત્ય જેવી વિભાવનાઓને આ રીતે સીધી રીતે બતાવી શકાતી નથી. એ અમૂર્ત છે.
હવે લેખક કહે છે કે તેમનું કાર્ય આવી પાયાની નિર્દેશાત્મક વિભાવનાઓ વચ્ચેના તાર્કિક સંબંધોને સમજવાનું છે. દાખલા તરીકે, લીલું અને રંગ વચ્ચે શો તાર્કિક સંબંધ છે?
લીલું એ રંગનો એક પ્રકાર છે.
બરાબર, આ એક તાર્કિક સંબંધ છે. લેખક આવા મૂળભૂત સંબંધો તેમજ વધુ જટિલ ઉચ્ચ કક્ષાના સંબંધો તપાસે છે. તેઓ આ સંબંધોને તર્કશાસ્ત્રના શુદ્ધ તાર્કિક સંબંધો સાથે સરખાવે છે. તેઓ એ પણ તપાસે છે કે આપણે વિચારના નિયમો, લોઝ ઓફ થોટ તરીકે જે પાયાના તાર્કિક સિદ્ધાંતો ઓળખીએ છીએ, જેમ કે કોઈ વસ્તુ એક જ સમયે પોતે અને પોતાનું નકાર ન હોઈ શકે, તેની સાથે આ નિર્દેશાત્મક વિભાવનાઓનો કેવો સંબંધ છે.
ઓકે.
વધુમાં, આ વિભાવનાઓ કેટલી પ્રત્યક્ષ છે અને કેટલી પરોક્ષ છે. જેમ કે લીલું જોવું એ પ્રત્યક્ષ છે, પણ પરમાણુની વિભાવના પરોક્ષ છે, અને તેના અર્થઘટનના જુદા જુદા સ્તરોની પણ તેઓ ચર્ચા કરે છે.
આ બધું ખૂબ જ પદ્ધતિસર અને તાર્કિક લાગે છે, પણ અહીં પેલો સવાલ ફરી ઊભો થાય છે.
કયો?
આટલી બધી સૂક્ષ્મ તાર્કિક તપાસની સાહિત્ય, કળા કે માનવ વિદ્યાના અભ્યાસીઓ માટે શી ઉપયોગીતા? શા માટે કોઈ કવિતાના રસિકે કે ઇતિહાસના અભ્યાસીએ નિર્દેશાત્મક વિભાવનાના તાર્કિક સંબંધોમાં રસ લેવો જોઈએ? આ જોડાણ ક્યાં બને છે?
હા હા, ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે, અને લેખક તેનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે. તેમનું માનવું છે કે આ પ્રકારનો તાર્કિક અભ્યાસ વાસ્તવમાં ખૂબ જ ફળદાયી છે.
કેવી રીતે?
પ્રથમ, તે આપણને સૌંદર્યપરક અર્થ, એસ્થેટિક મીનિંગ, એટલે કે કળા કે સાહિત્યમાંથી મળતા અર્થ અને પ્રતીકોના બિન વ્યાખ્યાનાત્મક, નોન ડિસ્કર્સિવ ઉપયોગ વિશે વધુ સ્પષ્ટતાથી અને એમ કહીએ તો તાર્કિક રીતે સજ્જ થઈને વાત કરવાની ક્ષમતા આપે છે.
એટલે કળા વિશેની ચર્ચા વધુ સચોટ બને.
હા, ઘણીવાર કળાના અર્થ વિશેની ચર્ચાઓ વ્યક્તિલક્ષી અને અસ્પષ્ટ બની જાય છે. આ તાર્કિક પાયો આપણને એ સમજવામાં મદદ કરે છે કે કળાના અર્થઘટનમાં પણ કઈ રીતે તર્ક અને વિભાવનાઓ કામ કરે છે, ભલે તે વિજ્ઞાનના તર્ક જેવો ન હોય.
બરાબર.
બીજું, લેખક એવો પણ સંકેત આપે છે કે આ અભ્યાસ ફિનોમિનોલોજી જેવા અભિગમો, જે અનુભૂતિ, ચેતના અને જીવંત અનુભવ પર ખૂબ ભાર મૂકે છે, તેમના દાવાઓની તાર્કિક કસોટી કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ફિનોમિનોલોજી ઘણીવાર અનુભવના વર્ણન પર ભાર મૂકે છે, પણ તે વર્ણનો પાછળ રહેલી વિભાવનાત્મક સંરચનાને સમજવી પણ જરૂરી છે.
અચ્છા,
એટલે આ અભ્યાસ માત્ર તર્ક ખાતર તર્ક નથી, પણ તે આપણી સમજણના અન્ય ક્ષેત્રો, ખાસ કરીને કળા અને અનુભૂતિના અભ્યાસ માટે નવા દરવાજા ખોલી શકે છે અને ત્યાં વધુ સચોટતા લાવી શકે છે. તે આપણને ભાષા અને વિચારની મર્યાદાઓ અને શક્યતાઓ વિશે વધુ જાગૃત બનાવે છે.
લેખક એક વાત પર બહુ ભાર મૂકે છે કે તેમની આ તપાસ મનોવૈજ્ઞાનિક નથી.
હા, બિલકુલ.
એટલે કે તેઓ એ નથી તપાસી રહ્યા કે લોકો ગુસ્સામાં કેવી રીતે વિચારે છે, કે બાળકો કેવી રીતે શીખે છે, કે વૃદ્ધાવસ્થામાં વિચારવાની રીત કેમ બદલાય છે. જો આ મનોવિજ્ઞાન નથી, તો પછી આ તાર્કિક તપાસનું ચોક્કસ સ્વરૂપ શું છે તે શું જાણવા માંગે છે?
બરાબર. આ ભેદ સમજવો ખૂબ જ મહત્વનો છે. લેખકનો ઉદ્દેશ્ય એ નથી કે લોકો કેવી રીતે વિચારે છે, જે મનોવિજ્ઞાનનો વિષય છે.
હા,
પણ વિચાર પોતે જે નિયમો દ્વારા સંચાલિત થાય છે, તે નિયમો કયા છે અને તેમની વચ્ચેના તાર્કિક સંબંધો કેવા છે તે સમજવાનો છે.
ઓકે, એટલે નિયમો અને સંબંધો.
હા, આ તપાસ ઘટનાપરક નથી, એટલે કે પ્રયોગો કરીને માહિતી ભેગી કરવાની નથી. જો કે તે વાસ્તવિકતાથી સાવ અલિપ્ત પણ નથી. તે એ હકીકતને ધ્યાનમાં લે છે કે કયા નિયમો લોકો દ્વારા ખરેખર સ્વીકારવામાં આવે છે. પરંતુ મુખ્ય ફોકસ એ નિયમોના તાર્કિક માળખા પર છે, નહીં કે લોકોના મનમાં શું ચાલે છે તેના પર. લેખક આ પ્રકારની તપાસ, જે ખરેખર કયા નિયમો સ્વીકારાય છે તે જાણવાનો પ્રયાસ કરે છે, તેને વિવેચનાત્મક ફિલોસોફી તરીકે ઓળખાવે છે. આ ફિલોસોફીનો જ એક ભાગ છે જે આપણા જ્ઞાન અને વિચારના પાયાની તપાસ કરે છે.
એટલે તે માત્ર નિયમોની યાદી નથી બનાવતી?
ના, બિલકુલ નહીં. પણ કયા નિયમો માન્ય ગણાય છે અને શા માટે તે સમજવાનો પ્રયાસ કરે છે.
તમે નિયમો સ્વીકારવામાં આવે છે એવો ઉલ્લેખ કર્યો. લેખક અહીં એક બીજો સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ પાડે છે. કોઈ વ્યક્તિ નિયમ સ્વીકારે છે અને કોઈ વ્યક્તિ નિયમ પ્રમાણે વર્તે છે. આ બે અલગ બાબતો છે.
હા, આ ખૂબ જ મહત્વનું છે.
તેમણે ટ્રાફિક સિગ્નલનું ઉદાહરણ આપ્યું છે. આ મુદ્દો થોડો ગૂંચવાળા ભર્યો લાગે છે. શું નિયમ સ્વીકારવો અને પાળવો એ એક જ વાત નથી?
ના, અને આ ભેદ સમજવો શાહની દલીલ માટે ચાવીરૂપ છે. લેખક કહે છે કે આ બંને ખરેખર અલગ છે. ઉદાહરણ તરીકે, હું માની શકું છું કે ટ્રાફિક સિગ્નલ લાલ હોય ત્યારે વાહન રોકવું જોઈએ. આ નિયમનો હું સ્વીકાર કરું છું.
હા,
પરંતુ કોઈકવાર ઉતાવળમાં હોઉં કે રસ્તો ખાલી જઉં તો હું લાલ લાઇટ હોવા છતાં ગાડી ચલાવી જાઉં. અહીં મેં નિયમનો ભંગ કર્યો.
બરાબર.
પણ તેનો અર્થ એ નથી કે મેં નિયમનો સ્વીકાર કરવાનું બંધ કરી દીધું. હું હજી પણ માનું છું કે નિયમ સાચો છે, પણ મેં તેનું પાલન ન કર્યું.
એટલે સ્વીકાર અને પાલન અલગ હોઈ શકે.
હા,
આમાં કોઈ તાર્કિક વિરોધાભાસ નથી. નિયમોનું ઉલ્લંઘન થઈ શકે છે, પરંતુ કોઈ હકીકતનું વિધાન, જેમ કે પૃથ્વી ગોળ છે, કે કોઈ તાર્કિક સત્ય 2+2=4 નું ઉલ્લંઘન ન થઈ શકે. તે કાં તો સાચું હોય અથવા ખોટું હોય.
કોઈ વ્યક્તિ ખરેખર કયો નિયમ સ્વીકારે છે તે જાણવું હંમેશા સીધું સાધું નથી. તે માટે આપણે તેની વર્તણૂક, તેની અભિવ્યક્તિ સી, તે શું કહે છે, નિયમ ભંગ વખતે તેની પ્રતિક્રિયા શું, તેને પસ્તાવો થાય છે વગેરે પરથી અનુમાન બાંધવું પડે.
બરાબર. અને એક વધુ રસપ્રદ મુદ્દો, જો તમે કોઈ પાયાનો નિયમ સ્વીકારો છો તો તેમાંથી તાર્કિક રીતે ફલિત થતા બીજા નિયમો પણ તમે આપોઆપ સ્વીકારી લીધા ગણાય.
ભલે આપણે તેના વિશે વિચાર્યું ન હોય તો પણ.
હા, ભલે તમે તેના વિશે સભાનપણે વિચાર્યું ન હોય. જેમ કે જો તમે સ્વીકારો કે બધા માણસો સમાન છે, તો તેમાંથી ફલિત થાય છે કે કોઈ ચોક્કસ જાતિના માણસો ઉતરતા નથી. તમે બીજો નિયમ ભલે સ્પષ્ટપણે ન વિચાર્યો હોય, પણ પહેલા નિયમના સ્વીકારમાં તે ગર્ભિત છે. તર્ક અહીં પણ લાગુ પડે છે.
આ નિયમોની વાત રસપ્રદ છે, પણ વિભાવનાત્મક ચિંતનના તો અસંખ્ય નિયમો હોઈ શકે. રોજિંદા જીવનના નાના નિયમોથી લઈને વૈજ્ઞાનિક પદ્ધતિના જટિલ નિયમો સુધી. તો લેખક આ વિશાળ ક્ષેત્રમાંથી કયા નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચવે છે?
હા, સારો પ્રશ્ન.
શું કોઈ માપદંડ છે કે કયા નિયમોની તાર્કિક તપાસ કરવી વધુ મહત્વની છે?
હા, લેખક આ વ્યવહારુ મુશ્કેલીનો સ્વીકાર કરે છે. જો બધા જ નિયમોની ચર્ચા કરવા જઈએ તો યાદી અનંત બની શકે અને તેમાં ઘણું બધું તુચ્છ પણ આવી જાય.
ખરું.
તેથી તેઓ મહત્વના નિયમોની પસંદગી માટે બે મુખ્ય માપદંડ સૂચવે છે.
કયા બે?
પ્રથમ માપદંડ છે સાર્વત્રિકતા, એટલે કે એવા નિયમો જે લગભગ બધા જ મનુષ્યો દ્વારા બધી જ સંસ્કૃતિઓમાં કોઈને કોઈ સ્વરૂપે સ્વીકારાયેલા હોય. આમાં લેખક ખાસ કરીને નિર્દેશાત્મક નિયમોનો સમાવેશ કરે છે, એટલે કે વસ્તુઓ, ગુણધર્મો કે ક્રિયાઓને ઓળખવાના અને નામ આપવાના પાયાના નિયમો.
જેમ કે પેલું રંગોનું ઉદાહરણ.
હા, બરાબર. ભૌતિક પદાર્થોને ઓળખવા, રંગો પારખવા, ક્રિયાઓ સમજવી, દોડવું, ખાવું, આ નિયમો આપણી ભાષા અને સમજણના પાયામાં છે.
અને બીજો માપદંડ?
બીજો માપદંડ છે તાત્વિક મહત્વ, એટલે કે એવા નિયમો જે મહત્વની ફિલોસોફિકલ સમસ્યાઓ સાથે ગાઢ રીતે જોડાયેલા હોય.
અચ્છા.
જે નિયમોની તપાસ કરવાથી આપણને એ સમસ્યાઓ, જેમ કે જ્ઞાનની શક્યતા, ભાષા અને વાસ્તવિકતાનો સંબંધ, મૂલ્યોનો આધાર વગેરે પર નવો પ્રકાશ પાડવામાં મદદ મળે.
તમે ફરીથી નિર્દેશાત્મક નિયમો પર ભાર મૂક્યો. લાગે છે કે લેખક માટે આ નિયમો ખૂબ જ કેન્દ્રીય છે. શા માટે?
બિલકુલ. કારણ કે આ નિયમો આપણી દુનિયા સાથેના આપણા સૌથી પાયાના સંપર્કનું પ્રતિનિધિત્વ કરે છે. આપણી મોટાભાગની સમજણ અને ભાષા આ નિર્દેશાત્મક ક્ષમતા પર આધાર રાખે છે. વસ્તુઓને ઓળખવી, તેમને નામ આપવા, તેમના ગુણધર્મો પારખવા. લેખક સૂચવે છે કે તાર્કિક તપાસનું કેન્દ્ર આ નિર્દેશાત્મક નિયમો પોતે હોવા જોઈએ. તેમના ધારકો, એટલે કે તે નિયમો કઈ વસ્તુઓ, ગુણધર્મો કે સંબંધોને લાગુ પડે છે તે હોવા જોઈએ.
ઓકે.
અને જુદા જુદા નિર્દેશાત્મક નિયમો વચ્ચેના તાર્કિક સંબંધો, જેમ કે લાલ અને રંગ વચ્ચેનો સંબંધ અથવા ચોરસ અને આકાર વચ્ચેનો સંબંધ હોવા જોઈએ.
બરાબર.
અને અહીં એક વધુ ઊંડો મુદ્દો છે. જ્યારે આપણે પૂછવાનું શરૂ કરીએ કે આપણે આ નિર્દેશાત્મક નિયમો શા માટે સ્વીકારીએ છીએ, તેમનો હેતુ શું છે,
હા,
ત્યારે આ તપાસ આપણને તર્કશાસ્ત્રના ક્ષેત્રમાંથી બહાર લઈ જઈને નીતિશાસ્ત્ર, એથિક્સ અને રસ્મીમાંસા, એસ્થેટિક્સ જેવા મૂલ્યલક્ષી ક્ષેત્રો તરફ દોરી જાય છે.
ઓહ, એટલે તર્ક અને મૂલ્યો જોડાયેલા છે.
હા, કારણ કે નિયમોનો સ્વીકાર ઘણીવાર કોઈક હેતુ, કોઈક મૂલ્ય સાથે જોડાયેલો હોય છે. આપણે શા માટે વસ્તુઓને ચોક્કસ રીતે વર્ગીકૃત કરીએ છીએ, તેના સામાજિક, સાંસ્કૃતિક અને કદાચ નૈતિક કારણો પણ હોઈ શકે છે.
આ બધું જોતા એવું લાગે છે કે આ તપાસનો વ્યાપ ઘણો મોટો છે. શું લેખક પોતે આ તપાસની કોઈ મર્યાદાઓ સ્વીકારે છે? શું તેઓ માને છે કે આ અભિગમ વિભાવનાત્મક ચિંતનના બધા જ પાસાઓને આવરી લે છે?
હા, લેખક આ બાબતે ખૂબ જ પ્રામાણિક છે. તેઓ અંતમાં સ્પષ્ટપણે જણાવે છે કે તેમણે જે તાર્કિક તપાસનું માળખું રજૂ કર્યું છે તે કોઈ પણ રીતે સર્વગ્રાહી નથી.
અચ્છા.
એટલે કે તે વિભાવનાત્મક ચિંતનના તમામ પાસાઓનો સમાવેશ કરતું નથી. તેઓ સ્વીકારે છે કે કેટલાક મહત્વના અને પ્રસ્તુત વિષયોની ચર્ચા જાણી જોઈને ટાળવામાં આવી હોય અથવા તેની ઉપેક્ષા થઈ હોય તેવું બની શકે છે.
જેમ કે
દાખલા તરીકે તેઓ સંભવિતતા સિદ્ધાંત પ્રોબેબિલિટી થિયરીનો ઉલ્લેખ કરે છે જે અનિશ્ચિતતા અને સંભાવનાઓ સાથે કામ પાડતી વખતે વિચારના નિયમો સાથે સંબંધિત છે. પરંતુ લેખક કહે છે કે આ વિષય પર તેમણે અહીં ચર્ચા કરી નથી કારણ કે તેમને લાગ્યું કે તે વિષય પર જે નિષ્ણાતોએ લખ્યું છે તેમાં તેઓ કશું નવું ઉમેરી શકે તેમ નથી. આ તેમની નમ્રતા અને પોતાના કાર્યક્ષેત્રની સ્પષ્ટતા દર્શાવે છે.
ખૂબ સરસ. તો એસિક્ષાના આ લેખના અંશ પરથી આપણે જે વિગતવાર ચર્ચા કરી તેનો જો સાર કાઢવો હોય તો એમ કહી શકાય કે વિભાવનાત્મક ચિંતન એ માત્ર અમૂર્ત બૌદ્ધિક કસરત નથી.
ના, બિલકુલ નહીં.
પણ એક જટિલ નિયમબદ્ધ પ્રવૃત્તિ છે. તેના પોતાના તાર્કિક નિયમો છે, તેનું એક માળખું છે, અને આ માળખાની ઝીણવટભરી તાર્કિક તપાસ શક્ય પણ છે અને ઉપયોગી પણ.
ચોક્કસપણે. અને આ ચર્ચામાંથી જે સૌથી મહત્વની વાત આપણે સાથે લઈ જઈ શકીએ તે એ છે કે વિભાવના અને અનુભૂતિ વચ્ચે કોઈ જન્મજાત દુશ્મનાવટ નથી.
હા, એ મુખ્ય મુદ્દો હતો.
બરાબર. વિભાવના એ માત્ર સૂકો તર્ક નથી, પણ આપણી સમજ, આપણી અનુભૂતિ અને આપણી ભાષા સાથે ઊંડાણથી જોડાયેલી છે. તેની તાર્કિક તપાસ આપણને માત્ર તર્કશાસ્ત્ર વિશે જ નથી શીખવતી, પણ તેનાથી આગળ જઈને સાહિત્ય, કળા, નીતિશાસ્ત્ર અને ખુદ વિચારના સ્વરૂપને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરે છે.
ખરું.
જે નિયમો આપણે સહજતાથી વાપરીએ છીએ, જેમ કે રંગ ઓળખવો કે વસ્તુઓને વર્ગીકૃત કરવી, તેમની પાછળ પણ તર્ક, સ્વીકૃતિ અને હેતુઓની એક આખી વ્યવસ્થા છુપાયેલી છે. આ અભ્યાસ એ છુપાયેલી વ્યવસ્થાને ઉજાગર કરે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. લેખકે સૂચવ્યું તેમ જો વિભાવનાત્મક ચિંતન, જે તર્ક અને નિયમો પર આધારિત છે, અને અવિભાવનાત્મક ચિંતન, જે કદાચ અંતસ્પૂર્ણ કે સીધી અનુભૂતિ પર આધારિત છે, તેમની વચ્ચેની સીમારેખા સ્પષ્ટ ન હોય પણ ધુંધળી હોય અને બંને શક્ય હોય, તો આપણી જાણવાની અને સમજવાની પ્રક્રિયા ખરેખર કેટલી બધી જટિલ અને બહુ પરિમાણીય હશે.
વિચારવા જેવો મુદ્દો છે.
ક્યાં તર્કનું શાસન પૂરું થાય છે અને ક્યાં અનુભવ, કલ્પના કે લાગણીનું ક્ષેત્ર શરૂ થાય છે, અથવા શું તેઓ હંમેશા એકબીજામાં ઓગળેલા જ રહે છે? આ પ્રશ્ન આપણને આપણી પોતાની વિચાર પ્રક્રિયા વિશે વધુ વિચારવા પ્રેરે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.